સમ્યક દર્શન ન થાય, પણ સમ્યક દર્શનની ભાવના થાય કે નહીં? અને શું ભાવના છે? તો સમ્યક દર્શન એટલે શું? દરેક પદાર્થનું યથાર્થ ઓળખાણ થવું અને તેની યથાર્થ શ્રદ્ધાન થવું, તે દ્રવ્યની યથાર્થ ઓળખાણ, યથાર્થ પ્રતીતિ, યથાર્થ શ્રદ્ધાન, તે સમકે જડને જડ માનવું, એ સમ્યક દર્શન છે. આપણે તેમ કે આત્માને આત્મા માને તો જ સમ્યક દર્શન છે. જડને જડ માનવું એ પણ સમ્યક દર્શન છે. જડ પર છે એ પણ સમ્યક દર્શન છે. પર છે એટલે મારું નથી, શરીર મારું નથી, એ સમ્યક દર્શન નહીં. એક એક વસ્તુને આ રીતે એ કે છે, ભેદાભેદ રત્નત્રયની ભાવના વિના આ અજ્ઞાનીઓ આત્માને શરીરરૂપ માને છે, પણ પરમાર્થથી તે આત્મા દેહ અને કર્મોથી જુદો છે. જ્ઞાનાવરણ કર્મ છે એ દેહથી પર છે, આત્મા સાથે જ અવરાયેલું છે. દેહ સાથે નહીં, બહુ જ ગડિક છે દેહ માત્ર, બે અવતારિક દેહ છે, પણ જ્ઞાનાવરણીય કર્મ છે, દર્શનાવરણીય કર્મ છે, વિભાવ ભાવ છે બધા. આ બધા દ્રવ્ય કર્મો શરીરથી જુદા છે, શરીર તો નો કર્મ છે. દ્રવ્ય કર્મ તો રાગ છે, દ્વેષ છે, વિભાવ છે, વિકાર છે, એ બધા હોવા છતાં એ કર્મથી પણ આત્મા જુદો. તો જ્ઞાન તે હું અને રાગ તે હું નહીં. જ્ઞાન તે હું અને રાગ તે, તો મને બે એક સાથે થાય છે, પણ મને આનો ભેદ કરતા આવડતો નથી કે મને આ પદાર્થનું જ્ઞાન થયું કે રાગ ભેગો થઈ ગયો. જ્યારે જ્ઞાન થયું ત્યારે રાગ થઈ ગયો, જ્યારે જ્ઞાન થયું ત્યારે અથવા દ્વેષ થઈ ગયો, રતિ થઈ ગઈ અથવા અરતિ થઈ ગઈ. જ્યારે જ્ઞાન થયું ત્યારે જ, અરે પણ બીજું થયું તે તું નહીં, તે તારો સ્વભાવ નહીં, તું માત્ર જ્ઞાતા. આ ભાવ આવ્યો એ ભોગતા ભાવ આવ્યો, આ ભાવ આવ્યો એ ભોગતા ભાવ. કોઈ પદાર્થ જોવો અને પદાર્થની પ્રત્યે આગળ ભાવ થયો એટલે પદાર્થના ઉપભોગની સૂક્ષ્મ ભાવના વૃત્તિ ત્યાં આવી, એટલે હોય તો સારું, મને ગમે, હું એનો ભોગ કરું, એ મારી માલિકી થાય, આ બધા પછી સ્થૂળ પરિણામ છે. પણ ભોગતા ભાવ આવ્યો પદાર્થની અંદર, માત્ર જ્ઞાતા ભાવ નહીં. મનુભાઈ વાત પકડાય, કાંતિભાઈ, પદાર્થમાં બે તરત આવે છે એટલો વિભાવ પાવરફુલ છે, અથવા ઉપયોગની જાગૃતિ એટલી ઓછી છે. કેટલાયને સમય પછી થાય છે, જેમ જેમ આત્માનો વિકાસ થાય તેમ શરૂઆતની અંદર આવે, પણ પછી એમાંથી પાછો હટી જાય. જાણે ગમે પણ ગમામાંથી પાછો ફરે, આ એનો આત્મા, એનો સ્વભાવ ભાવ, આ એનું જ્ઞાન એને પાછો કે ગમ્યું પણ ઉભો રહે તે તારું, તું તેનાથી ભિન્ન છે. તો દેખત ભૂલી તો થાય, પણ આ તો જે થાય છે એને અનુમોદના આપે, એને ચોંટે, એનો વિસ્તાર કરે, એને લંબાવે, અને પછી સમજે કે હું જ સાચું સમજો છું. આ અનેક પ્રકારની વિકૃતિઓ ચાલ્યા કરે છે. આ સમ્યક દર્શન, એનો ભાવના પહેલા ભાવે દર્શન, જ્ઞાન અને ચારિત્ર. દર્શનમાં પહેલા મૂળભૂત પદાર્થની ઓળખાણ, મૂળભૂત સામાન્ય ઉપયોગ એ દર્શન, અને વિશેષ જાણવું તે જ્ઞાન, વિશેષ પ્રકારે જાણવું તે જ્ઞાન, અને પછી જેવું જોયું શ્રદ્ધા થઈ જાણ્યું એ પ્રકારનું આચરણ એનું થાય. કારણ કે સાધક છે એટલે ઓનેસ્ટ છે. સાધક છે એનું એક લક્ષણ શું છે? એ પ્રમાણિક છે, એટલે જાણે છે અને એની શ્રદ્ધા છે, એથી વિપરીત એ પછી વર્તન કરતો ને તો દંભી થાય. તો દંભ એ મુમુક્ષુતાનું લક્ષણ નથી, સાધકનું લક્ષણ દંભી નથી. જેટલું સમજે છે તેટલું પ્રમાણિક બને. તો કે છે, પરમાર્થથી તે આત્મા દેહ તથા કર્મથી જુદો છે. 38મી ગાથા લઈશું. આમાં કઈ પ્રશ્ન? 37મી ગાથામાં ઓળખાણ, ઓળખાણ જાણી લે. આ બધી ભાષાઓ સમયે સમયે બદલાય ને. હવે આ શબ્દ પ્રયોગ તો આપણે ત્યાં ચિહ્નનો રહ્યો ને, પણ ચિહ્ન એટલે નહી. હવે તમને એની સાથે એક વિશેષણ આપું. સમીચિન, સમીચિન યથાર્થ બરોબર, એમાં કઈ ફેરફાર નહીં. સમીચિન જાણે છે. સમીચિન એટલે જેમ છે તેમ જાણવું ખરું, પણ સમીચિન એટલે પરફેક્ટ. સમીચિન એ શબ્દ પ્રયોગ છે, આવે છે, સમીચિન છે. પછી હવે આ શબ્દો જો નહીં આવે તો એનો ભાવ પકડી રહેવાનો, પછી એમાં અટકવું નહીં. 38મી ગાથા
પાસે ત્રિભુવન વ્યક્ત અમિત નભે નક્ષત્ર સુ અનાદિ તે ભગવાન, જેમ અનંત આકાશમાં એક નક્ષત્ર તેમ ત્રણેય લોક જેના કેવળ જ્ઞાનમાં પ્રતિબિંબ રહેલા દર્પણમાં મુખની પેટે ભાસે છે તે અનાદિ પરમાત્મા છે, જેના કેવળ જ્ઞાનમાં એક તારાની સમાન સમસ્ત લોકાલોક ભાસે છે તે પરમાત્મા રાગાદી સર્વ વિકલ્પ રહી એવા યોગીઓને ઉપાદાય છે. અનાદિથી જે પરમાત્માનું સ્વરૂપ છે, જેમ જીવ અનાદિ છે પરમાત્માનું અનાદિ સ્વરૂપ છે, તો એનું સ્વરૂપમાં અનંત આકાશમાં એક નક્ષત્ર જેમ દેખાય એમ આખો લોક દેખાય છે, જેમ દર્પણમાં મુખની પેઠે ભાસે છે એવા પરમાત્મા છે, અને જેના જ્ઞાનમાં એક તારા સમાન સમસ્ત લોક ભાસે છે એ પરમાત્મામાં રાગ દેશ સર્વ વિકલ્પ નથી એવા યોગીઓ તારા માટે ઉપાદે છે. કોણ ઉપાદે છે? તો આવા પરમાત્માનું સ્વરૂપ ઉપાદે.
પરમાત્માના સ્વરૂપમાં એના સ્વરૂપની કઈ વિશેષતા આપી?
ત્રણેય લોક જેના જ્ઞાનમાં દેખાય
ઘણો તૈયાર છો. જ્ઞાન આત્મામાં એક પ્રગટ લક્ષણ કેવું છે? જ્ઞાન. આ જ્ઞાનનું સામર્થ્ય બતાવે છે. પ્રભાકરને કહે છે તું આત્માને જાણ અને આત્માને જ ઉપાદે, એની જ તું આરાધના કર. આ આત્મા આ જ્ઞાન સ્વરૂપ છે. આનું જ્ઞાન કેવું? એટલે પછી તું રાગનો વિચાર કરજે કે તારા રાગની આ તાકાત છે. જ્ઞાન કેવું? તો કહે છે પેલા અહીંયા તો ઈશ્વર અહીંયા જે કીધું છે એમાં લોકાલોક જેના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. કેવું પ્રતિબિંબિત થાય છે? એક નક્ષત્ર આકાશનું આખું બ્રહ્માંડ એમ આના જ્ઞાનમાં એક નક્ષત્રની જેમ આખું. હવે એક સામાન્ય સમજની વાત કે જ્ઞેય ક્યારે જણાય? જ્ઞાનમાં એ જ્ઞેય પ્રતિબિંબિત થાય તો જણાય. જ્ઞાનમાં એ જ્ઞેય સામાન્ય, હું આ કેવળ જ્ઞાનની વાત નથી કરતો, પાછો વળી પાછો બહુ જ નહીં. આ વસ્તુ સમજવી ભૂમિકાથી. આજે અહીંયા આપણને આ આપણી આંખમાં જેટલા પદાર્થોનું પ્રતિબિંબ પડે એટલા પદાર્થો જણાય કે જેનું ન પડે એ જણાય? ઓલી મોટર ગાડી બહાર પડી છે, ગાડી બહાર પડી છે આપણને જણાય, કારણ કે આપણી આંખની અંદર કિકીની અંદર જે પ્રતિબિંબ પડે એ પદાર્થ આપણને, જેનું પ્રતિબિંબ ન પડે તો આંખની આપણી જાણવાની મર્યાદા કેટલી, તો કે એનામાં પ્રતિબિંબ પડે એવી મર્યાદા જે છે એટલી, એની અંદર પડદ આવે એમાં કંઈ ફૂલું પડે તો પ્રતિબિંબ ઓછું પડે, પડદો ખસી જાય, તો આપણે પદાર્થ હોવા છતાં જાણી શકતા નથી. એમ કિકી, પછી દર્પણ. દર્પણની અંદર આપણું પ્રતિબિંબ પડે તો એ અંદર પદાર્થને આપણે જાણી શકીએ, પ્રતિબિંબ ન પડે તો ગાડીના દર્પણને ફેરવવું પડે છે, મિરરને, પાછળ આવતા વાહનો જરા બરોબર દેખાય, બરોબર આગળનો કરીશ જુએ, જરા સાઈડનો જુએ, આવું બધું અનેક પ્રકારનું ચાલે. શું કામ કે વસ્તુ તમને ખબર ક્યારે પડે, જ્ઞાનમાં ક્યારે આવશે કે એ પદાર્થ જ્ઞેય જે છે, જ્ઞેય જો પ્રતિબિંબિત ન થઈ શકે એવી કોઈ વ્યવસ્થા ન હોય તો જ્ઞેયને પણ જાણી શકાય નહીં. પણ જગતમાં આ બધા સાધનથી કરવું પડે, આંખ એ સાધન, ચશ્મા એ સાધન, દૂરબીન એ સાધન, ટેલિસ્કોપ એ સાધન, જુદા જુદા અરીસા એ સાધન. આ જ્ઞાનાત્માનું કેવું, લોકને જાણવા માટે કોઈ સાધનની જરૂર નથી, એનું જ્ઞાન જો કેવળ જ્ઞાન થઈ ગયું તો લોકાલોકની અંદર કોઈ પણ પદાર્થ ગમે તે સ્થળે ગમે તે સ્થિતિમાં અને ગમે તે કાળની અંદર હોય, ત્રણેય કાળ ત્રણેય લોક એનું પ્રત્યેક સ્વરૂપ આ જ્ઞાનની તાકાત છે. લોકાલોકનું દર્શન બસ એટલે જ્ઞાનની સામર્થાય બતાવી, સમર્થાય કે આત્માનું જ્ઞાન કેવું, તો બાકીના પદાર્થમાં તો એને પ્રતિબિંબની વ્યવસ્થા કરો તો તમને જણાય, પ્રતિબિંબની વ્યવસ્થા ન થાય તો ન જણાય. જ્ઞેય આપણને જ્ઞાનમાં જણાય છે, એટલે આપણી પાસે તો આપણો જ્ઞાન નથી, આપણી પાસે જ્ઞાન પ્રત્યક્ષ છે કે પરોક્ષ, કેવી રીતે જ્ઞાન કેટલી પ્રકારના, પાંચ પ્રકારના, કયા કયા? હવે એમાં કેટલા જ્ઞાન પ્રત્યક્ષ અને કેટલા પરોક્ષ? મતિ શ્રુત ને અવધિ, હવે આ સ્મૃતિને આધારે ચાલે છે ને બધું. હંસે કે બેન કેમ બેસા શાંત? પરોક્ષ, કેવળ જ્ઞાન પરોક્ષ જ્ઞાન. તું છો જ હજી આપણને નથી પકડાય, વાત પકડાતી નથી. પણ ત્રણ કયા પ્રત્યક્ષ ને કયા પરોક્ષ? હવે આ જ્ઞાનનો આપણે વિષય તો થઈ ગયો છે, આવ્યું હતું ને આ છેલ્લો ગ્રંથ લીધો એમાં જ આવ્યું હતું. એટલે આજે બેને કહ્યું ને કે જે જ્ઞાનનો આધાર બાહ્ય સાધન છે એ જ્ઞાન પરોક્ષ છે. મતિ જ્ઞાન એનો આધાર ઇન્દ્રિય, આત્મા નહીં. શ્રુત જ્ઞાન એનો આધાર શાસ્ત્ર અથવા કોઈનો ઉપદેશ, આત્મા નહીં, પરોક્ષ. આત્મા વડે જે જ્ઞાન જણાય એને કોઈ ઇન્દ્રિયની જરૂર ન પડે. સિદ્ધ અશરીરી છે અને એને કેવળ જ્ઞાન છે. કેવા છે? અશરીરી. શુદ્ધ આત્મા કેવો છે? અશરીરી. બરોબર છે કે પાછું બધી ગરબડ કર? શુદ્ધ આત્મદ્રવ્ય અશરીરી છે. શરીર એ તો એનું કલંક છે. શરીર એ તો આત્માનું કલંક છે, એને નિષ્કલંક બનાવવાનો છે. તો શુદ્ધ આત્મા કેવળ જ્ઞાની છે, તો એને શરીર નથી. શરીર નથી તો કયું સાધન છે? એને આખો લોક પ્રત્યક્ષ છે, એનું જ્ઞાન પ્રત્યક્ષ છે. આપણું જ્ઞાન માધ્યમ આધારિત છે, માટે પરોક્ષ. એ પણ આત્માના સામર્થ્યથી થાય, પણ સર્વ પ્રત્યક્ષ નહીં, દેશ પ્રત્યક્ષ કહેવાય. તું લખી લઈશ બસ, પછી હું પૂછીશ ત્યારે પાછો ફરીથી પ્રશ્ન કરીશ. સમજી લીધું હોય તો વાંધો નથી આવતો. કે જે જ્ઞાન મેળવવામાં માધ્યમની આવશ્યકતા છે, શ્રુતનો આશ્રય ન થાય. આત્માની શક્તિથી જે જણાય, સિદ્ધને પકડી લે એટલા પણ ખ્યાલ આવે કે અશરીરનું જ્ઞાન પૂર્ણ છે. એને એક કઈ કોઈ પણ પ્રકારનું માધ્યમ નથી. એ શાસ્ત્ર વાંચતા, એ કઈ ઉપદેશ સાંભળતા નથી. ઇન્દ્રિયો નથી એટલે મતિ જ્ઞાનનો સંભવ નથી, અને છતાં એનું જ્ઞાન સંપૂર્ણ, એને સર્વજ્ઞ કહીએ છીએ. તો આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્મામાં જેટલા આવરણ છે એને જ્ઞાનાવરણ કહે છે. આપણે પેલું કર્મ કયું કહે? જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાનાવરણીય કર્મ એટલે આવો સંપૂર્ણ આત્મા છે કે જેને લોકાલોકને જાણી શકે છે. આખું લોકાલોકનું પ્રતિબિંબ જેમાં સહજપણે પડે અને જાણી શકે લોકના બધા પદાર્થોને, એવા આત્માને આવરણ છે કર્મના. એટલે એ જ્ઞાનાવરણીય કર્મ, એ કર્મનો એક વર્ગણા કરી છે. આઠ પ્રકારના કર્મના વિભાગ પાડેલા છે. કર્મ તો અનંત પ્રકારના છે, એમાં આઠ તો દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, ચારિત્રાવરણીય વગેરે વગેરે. તો આ કર્મ છે. તો શુદ્ધ એને કહે છે કે જે જ્ઞાન કોઈ પણ પ્રકારના માધ્યમ વિના આત્મા પોતાના જ્ઞાન સ્વભાવથી જ જાણે, એનું જ્ઞાન એને પ્રત્યક્ષ જ્ઞાન છે. એટલે એને કહ્યું છે કે આ જે કઈ છે એને આ બધી વસ્તુ જેના કેવળ જ્ઞાનમાં એક તારાની સમાન આખો લોકાલોક ભાસે છે, તે પરમાત્મા રાગાદી સર્વ વિકલ્પથી રહિત છે. એવા આત્મા ઉપાદેય છે, એની તું આરાધના કર. દર્પણમાં મુખની પેઠે ભાસે છે, દર્પણમાં આખું મોઢું દેખાઈ જાય છે, એ ભાસે છે. એમ જ્ઞાનીને એના જ્ઞાનમાં આખું જગત લોકાલોક ભાસે છે. આવું એનું જ્ઞાન સ્વરૂપ અહીંયા કહે છે કે આ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે, તે અનાદિ પરમાત્મા છે કે જેના જ્ઞાનમાં લોકાલોક ભાસે છે. અને ન ભાસવાનું કારણ રાગ દ્વેષ આદિના કર્મો એને આવરણરૂપ છે. આવરણ ખસે, જ્ઞાનાવરણ ખસે તો એને જ્ઞાન પૂરેપૂરું પ્રગટે. જેટલું અજ્ઞાન ટળે એટલું જ્ઞાન પ્રગટે. જેટલો જેટલી આંખની દ્રષ્ટિમાં મલિનતા હોય એ જેટલી દૂર થાય, એ ધીરે 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 આંખનું તેજ મળે. આ એક ભૌતિક વ્યવહાર છે, એ તો પૌદ્ગલિક રચનાની વાત છે. એમ આ આત્મિક જ્ઞાન સ્વભાવ છે, એ સ્વભાવને આ કર્મ આવરણ કરે છે. આવરણ કરે છે એટલે એને આખું સત્ય પ્રકાશિત થવા દેતું નથી. આ જ્ઞાનાવરણ છે. જ્ઞાનાવરણ કર્મનો નાશ કરવો હોય તો જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનીના સાધનોની ઉપાસના કરવી જોઈએ. એને કારણે જીવને જ્ઞાનના જે આવરણ છે, અવળી સમજણ છે, ભ્રાંતિ છે, મિથ્યા માન્યતા છે, આગ્રહ પૂર્વગ્રહ કદાગ્રહ મતાર્થ, આ બધું જે છે આ બધા આવરણો છે. એ સત્ય સ્વરૂપ જે છે જગતનું, પદાર્થનું, દ્રવ્યનું, એ એમાં પ્રતિભાસતું નથી. એટલે એટલા પ્રમાણમાં એને એના સ્વરૂપનું પૂરેપૂરું પ્રકાશમાન થતું નથી. તો તે પરમાત્મા સર્વ વિકલ્પથી રહિત એવા યોગીઓને તે ઉપાધેય છે. દર્પણમાં મુખની પેઠે ભાસે છે તે અનાદિ પરમાત્મા છે. સરસ શબ્દ તો એટલા મૂકા છે કે અનંત આકાશમાં એક જેમ એક તારો દેખાઈ જાય છે એમ એને આખું આકાશ દેખાઈ જાય છે. આપણી શક્તિ કેટલી, આપણે અનંત બ્રહ્માંડને કેટલી જોઈ શકીએ? તો આપણે જેટલા તારા જોઈ શકીએ આપણને લાગે છે આ આખું બ્રહ્માંડ છે. એમ એ કહે છે એને અનંત બ્રહ્માંડ આપણને જેમ તારો દેખાય છે એમ એને દેખાડે. દર્પણમાં મુખ દેખાય એમ બધું દેખાડે, પ્રતિબિંબિત થઈ જાય. જેટલા પદાર્થ, જેટલા જ્ઞેયો પ્રતિબિંબિત થાય વ્યવહારિક દ્રષ્ટિએ આપણી આંખમાં, આપણી કીકીમાં, એટલા પદાર્થ આપણે જોઈ શકીએ. જે પ્રતિબિંબિત ન થાય, આપણે કંઈક મેં જોયા નહીં, ઓલું આડું આવી ગયું હતું, ઝાડ આડું આવી ગયું હતું, થાંભલો આડું આવી ગયું હતું, ઘણી વાર આપણે કહીએ કે બરોબર દેખાતું, તો શું આડું આવે છે? કે એ પદાર્થ જે છે એ તો અસ્તિત્વ છે કે નહીં એનું? એ કે હું તો હતો જ, તમે મને જોયો નહીં, પણ દેખાણ નહીં. મેં જોયું ને એટલે મારી આંખની કીકી તો હતી, બરોબર સાચી છે હજી તો, પણ એમાં તમે પ્રતિબિંબિત થયા. અને જો ડોકું કાઢ્યું હોય તો ખ્યાલ આવી જાય ને. આ એક સાદો દાખલો વ્યવહારનો, જીવની આ અવસ્થા, આ ઇન્દ્રિય, આ એની લબ્ધિ છે જો જીવના વિકાસની. જે જીવો ત્રણ ઇન્દ્રિયો વાળા છે એને આંખ પણ હોતી, તો જ્ઞાન ખરું કે નહીં? પણ એને પ્રતિબિંબિત થવા માટેની જે લબ્ધિ કહીએ, જ્ઞાનની લબ્ધિ એ નથી. તો પાંચેય ઇન્દ્રિયો છે એ લબ્ધિ છે આપણી. એ લબ્ધિથી આપણે જગતના ભૌતિક પદાર્થોને જોઈ શકીએ, પ્રતિબિંબ પડે. એમાં પછી આપણે બારી બારણા મૂકીએ તો એ આવરણ છે કે નહીં? એ આવરણ છે. આપણને એની દિવાલની પાછળની પદાર્થો આંખ હોવા છતાં, ભાઈ મને તો 6 ફૂટ દૂરથી દેખાય છે, પણ 8 ફૂટે દિવાલ છે તો હવે શું કરવું? દિવાલની પછી કઈ ન દેખાય. પણ જ્ઞાન જેની પાસે છે એને એકે આવરણ નથી. તો એને તો કે લોકાલોક દેખાય. અનંત બ્રહ્માંડના તમામ પદાર્થો, તમામ દ્રવ્યો, તમામ વસ્તુઓ એને દેખાય. જ્ઞાનીઓએ શબ્દ પ્રયોગ વાપર્યો છે, હાથમાં આમળું હોય, હાથમાં આમળું હોય તો એને જોવામાં શું તકલીફ. એમ આખું અનંત બ્રહ્માંડ, કોટી બ્રહ્માંડ એને હાથમાં આંગળા આંબળાની માપક દેખાય છે. બરાબર છે. અહીંયા આ ગાથામાં આત્માની જ્ઞાન શક્તિ મૂકી છે કે જે આત્માને ઉપાસવો છે. પેલા કે છે ક્યારે દેહરૂપ નથી કીધું, દેહરૂપ માનમાં, અને હવે કે છે આ જ્ઞાનરૂપ છે, જ્ઞાનરૂપ છે. હજી આપણે આત્માને ચક્ષુરૂપ માનીએ છીએ. આ જ્ઞાનરૂપ છે અને આનું જ્ઞાન અમર્યાદ છે, સંપૂર્ણ છે, નિરાવરણ છે, એને એક પણ જાતનું આવરણ એવું શુદ્ધ છે. આગળ ગાથા નંબર 39.
નિષ્ફળ મળે નથી.
ગાથાનું સૂત્ર શું? શું ગાથાનું સૂત્ર શું આવે છે? તમામ યોગીઓ કયા પદનું ધ્યાન કરે છે? સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે યોગી વૃંદ ધ્યાવે સતત. તમામ યોગીઓ જે છે, જેણે યોગ શરૂ કર્યો છે, એ કેનું ધ્યાન કરે? તો કે જ્ઞાનમયી એ ધ્યેય, જ્ઞાનમયી જે આત્મા છે, પર શાંતિ અનંત સુધામય જે. આ યોગીઓ દિન રાત જેનું ધ્યાન કરે છે, સતત દિવસ ને રાત અહોરાત્ર જેનું ચિંતન કરે છે, યોગી વૃંદ ધ્યાવે સતત, એ દેવ જ્ઞાનમયી છે, શૂન્ય નથી, મૂઢ નથી. આ ધ્યાનમાં ચડાવી દે છે ને બધા શૂન્યમાં. અરે આત્મા જ નથી જેની અંદર, આત્મ સ્વરૂપનો લક્ષ જ નથી, એ ધ્યાન પ્રાપ્તિ શેની કરાવશે? કેમ કે જે ધ્યાયે એ પ્રાપ્તિ થાય. ધ્યાવન કોનું? શૂન્યનું કે જ્ઞાનનું? તો જ્ઞાનમય એ ધ્યેય, તું તારું ધ્યેય છે, જે સ્વરૂપ છે, એ સ્વરૂપ બીજું કોઈ નથી, અરૂપી છે આ તો. એટલે કોઈ કલ્પના કરવાની જરૂર નથી, પણ એ સ્વરૂપ જ્ઞાનમયી છે. જ્ઞાનમયી છે, લોકાલોકને જાણવાની તાકાત. આગળ જે કીધું ને કે સમસ્ત જગત જેના માટે જ્ઞેય છે, લોક જેના માટે જ્ઞેય છે, આવું જ્ઞાનમયી સ્વરૂપ છે. મોક્ષ હેતુ ધ્યાવો સદા, મોક્ષને માટે એનું ધ્યાન કરો, સતત એનું ધ્યાન કરો. તે પરમાત્મ, આ પરમાત્મા દેવ એવો છે, એનું સ્વરૂપ જ્ઞાનમય છે. મુનીશ્વરો વડે મોક્ષના કારણે જે જ્ઞાનમય પરમાત્માનું ધ્યેય રૂપે નિરંતર ધ્યાન કરાય છે, અહીંયા આત્માનું એક પ્રગટ લક્ષણ એ જ્ઞાન છે. ઘણીવાર અરૂપી તત્વ છે એને ચિંતવો કેવી રીતે, એનું સ્મરણ કેવી રીતે કરવું, એની આરાધના કેવી રીતે કરવી, એની ઉપાસના કેવી રીતે કરવી, કે ભાઈ તમે વાત કરો છો આત્માની, પણ આ તો અરૂપી છે, હવે શું કરવું? ઇન્દ્રિય ગ્રાહ્ય નથી તો અતિન્દ્રિય છે, જે અમૂર્ત છે, અદ્રશ્ય છે, નિરાકાર છે. આવા તત્વનું એક પ્રગટ લક્ષણ કીધું કે જ્ઞાનમય છે. એ છે કે નહીં? આ બધા લક્ષણો એવા છે કે એમાં પદાર્થ છે કે નહીં ખબર ન પડે, કે ભાઈ અદ્રશ્ય છે, અરૂપી છે, એ નિરંજન છે, નિરાકાર છે, આ બધા લક્ષણોને કીધા તો આપણે તો શેની વાત થાય છે, આ શેની વાત થાય છે? આ તો બધું જે કહે છે એ કાંઈ સમજમાં કાંઈ પકડમાં, અતિન્દ્રિય છે, અશરીરી છે, શું પકડમાં આવે? કાંઈ નહીં, પેલા નથી આવતું, પેલા સમજો, કાંઈ નથી આવતું. આત્માનું જ્ઞાન સિવાય જે જે વિચાર કરો એ લક્ષણ સાચા, પણ ન એને આરાધના કેવી રીતે કરો, એની સાથે અનુસંધાન કેવી રીતે કરો? જો હજી આપણે આ વાંધો જ આપણો આવે છે, આપણે આપણે મેરે નિર્ણય એટલા બધા જલ્દી જલ્દી લઈ લઈએ છીએ, કેમ કે બુદ્ધિ અને અહમ બે ઉછળે છે, એટલે જરાય ધૈર્ય નથી, સ્થિરતા નથી કે આ જ્ઞાની શું કહે છે. એ તો કે છે જ્ઞાનમય ધ્યેય, તારું ધ્યેય છે ને એ જ્ઞાનમય છે, એને ધ્યેયમાં રાખ, જ્ઞાનને રાખ, બાકીનું લેવા જઈશ તો પકડાશે નહીં. પરમાત્મા નિરંજન છે, એનું મારે ધ્યાન કરવું છે, શું કરીશ? અરૂપી છે એનું ધ્યાન કરવું છે, અતિન્દ્રિય છે એનું ધ્યાન કરવું છે, શું કરીશ? જ્ઞાનમય દેવ, આ યોગીઓએ આ યુક્તિ પકડી છે. જ્ઞાનથી એ પડે પડ જાગૃત છે, એટલે પહેલું લક્ષણ. તો કોણે કીધું ન હોય? એ કે છે એનું ધ્યાન કરી જ્ઞાનમય ધ્યેય બનાવતા, એનું પરમાત્માના અનંત રૂપ છે. પણ તારે પરમાત્માનું ધ્યાન કરવું હોય તો કયા સ્વરૂપને પકડવું? તો છ પદના પત્રમાં પેલું પદ શું કીધું? સ્વપર પ્રકાશક, આ એનું પ્રગટ સ્વરૂપ છે. બીજા લક્ષણ તો ઘણા છે, અનંત ગુણો છે, પણ તારે આ આત્મતત્વને વિચારણામાં લેવું હોય તો એનું જેનો તું વિચાર કરી શક એવું પદ અથવા એવું સ્વરૂપ અથવા એવું ચિહ્ન એવું લક્ષણ કયું? તો કે જ્ઞાન સ્વરૂપ. આ તારું ધ્યેય છે, જ્ઞાનમય છે, શૂન્ય નથી. હું અરૂપીનું ધ્યેય રાખું તો શું થાય? ઇન્દ્રિય ગોચર તો છે નહીં, અતિન્દ્રિય છે. હવે મને કોઈ રીતે ક્યારે મારી એકેય કલ્પનામાં, મતિની કલ્પનામાં, સ્મૃતિની કલ્પનામાં બેસતું કેવી રીતે થાય? એટલે જ્ઞાનનું થાય, જ્ઞાનનું થાય. ક્યાં ઘડ બેસે નહીં, પર પ્રકાશક પણ જેને સમજાય એને સ્વ સમજાય, કે પર પ્રકાશક પણ કોણ જાણે છે? આ ઈ જેનો સ્વ, આખા લોકાલોકને જાણવાની જેની તાકાત. ભાઈ કોની આ વાત કરે છે? લોકાલોકમાંથી બચ્યું શું? તો લોકાલોક સિવાયનો કોણ જે એને બધાને જે છે બધું એને જોનારો એક, એ સર્વને જાણે છે. તો એ સર્વથી જુદો છે ને? તો પર પ્રકાશકમાં સર્વ આવ્યા અને સ્વ પ્રકાશકમાં જાણનાર આવ્યો. આ જાણનાર કેમ ન પકડાય? સૂક્ષ્મ વાતો આવે ઘણીવાર. આ ગ્રંથો બધા દ્રવ્યાનું યોગના છે, પણ એવી બધી યુક્તિ આપે, એવી દ્રષ્ટિ આપે જીવને, સૂક્ષ્મ દ્રષ્ટિ. યોગીઓ શું કરે? તો કે જ્ઞાનમય ધ્યેયને પકડે છે. એ પરમાત્માને કયા સ્વરૂપથી પકડે છે, કયા લક્ષણથી પકડશે? કોઈ વાત પકડવી હોય તો લક્ષણથી પકડવી પડે ને. જેને હું જાણતો નથી એને મારે પકડવી છે, શું કરવું? અને એનું કોઈ રૂપ નથી. બોલો, અત્તર વેચવા વાળો આવે છે એ તમને ખબર છે? જુદા જુદા પૂમડા કાઢે પછી કાઢે. હવે તમારે મોગરો લેવાનો છે, જોઈનું લેવું છે, આ લેવું છે, તે લેવું છે, એના લક્ષણથી પકડશો કે પછી એની સીસીથી પકડશો? તમને ખબર હોય, પ્રત્યક્ષ જો એની ખબર હોય તો એને બતાવ્યું હોય તમે કહો કે ના એ નહીં, તો એનું એક લક્ષણ એવું પકડો. એમ આ આત્મા અરૂપી છે, અતિન્દ્રિય છે, આવા બધા લક્ષણો તો ખૂબ આંબળા માયણા કીધા બોયલા, અરે જ્ઞાનીઓ યોગીઓએ પકડી લીધું છે એ કે જો જ્ઞાન લક્ષણ જ આત્માનું પકડાય કે આને હું જાણું છું તો હું આત્મા હોઉં તો જ જાણું નહીં તો ન જાણું નહીં તો આની જાત હું થઈ હું આને જાણું છું હું આને જાણું છું આ પર પ્રકાશકપણામાં લેતો જા તો કે બધાને જાણું છું આખા લોકને લે તો શ્રુતથી જાણું છું ને ભલે મતિથી ન જાણતો તો શ્રુતથી જાણું છું લોકાલોક જણાય છે મને અભ્યાસ કરીને ત્રણ કાળનું જ્ઞાન થાય કે નહીં કોઈ સાયન્ટિસ્ટને અવકાશનું જ્ઞાન કેટલું પાકું હોય પણ એને એ જાણનારનું જ્ઞાન નથી અવકાશને જાણનાર અંતરિક્ષને જાણનાર જાણનારને જાણતો એની એણે ઉપાસના કરી એને એના તરફ એની ક્યારે લક્ષ્ય કર્યું નથી એને એનું ધ્યાવન કર્યું નથી એને ધ્યાવન પરનું કર્યું છે અને પર એને જાણવા મળ્યું છે યોગીઓની યુક્તિ બતાવી છે અને કૃપાળુ દેવે આ અંતિમ રચના કરી છે અંતિમ રચના કે સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે દિવસ ને રાત વર્ષોના વર્ષો યુગોના યુગો દિન રાત્ર રહે તદ ધ્યાનમય પર શાંતિ અનંત સુધામય જે કેવું છે ઓહો અનંત સુધામય છે શાંતિરૂપ છે કંટાળતા નથી એને ક્યારે અજંપો નથી થતો ક્યારે અશાંતિ નથી થતી આવું સ્વરૂપ પ્રણમુ પદતે વરતે જયતે એ પદને હું પણ કારણ શું કે શરૂઆતમાં કીધું કે આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર જીન પદથી દર્શાવ્યો દેહ સ્વરૂપ આ આત્માનું પદ પકડાતું નથી પણ સર્વજ્ઞને જોવાથી મને પકડાયું જ્ઞાન સ્વરૂપ પુરુષને જોવાથી પોતાનું જ્ઞાન સ્વરૂપ પકડાયું તો યોગી વૃંદ કહેતા એ છે કે જગતની અંદર જે સાધકો છે અને જે ઉત્કૃષ્ટ જેને આપણે કહીએ કે પોઈન્ટેડ સાધના જેની છે એને યોગી કહેવાય છે હરિભદ્ર સૂરીની વ્યાખ્યા આત્માને મોક્ષ સાથે જોડે એવો જે વ્યવહાર વિધિ પ્રક્રિયા જે કરનારો હોય એ યોગ છે ને યોગી છે બસ આ આત્માને મોક્ષનું અનુસંધાન કરી નાખે મુક્તિનું આવા યોગીઓ તો કે જ્ઞાનમય ધ્યેયને પકડીને બેઠા છે વિશેષ અવસર